أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ماہ مبارک رمضان مہینانو آٹھمو روجو تمام اہل ایمان والا نے خوب خوب مبارک تھائے. آج آٹھما دیوس نی دعا آ مجب چھے. اے مارا اللہ, آجنا دیوسے یتیمو پر رحم کرو તથા તેમને જમાડવું એટલે કે ખવડાવવાનું નસીબ કર, અને નિખાલસતાથી દરેકને સલામ કરવાની તથા મહેરબાનીથી નેક બંદા સાથે બેસવાની તોફિક અતા કર. એ ઉમ્મીદ રાખનારાઓની પનાહની જગ્યા. તો આજની દુવા આપણે 11-7 દિવસની દુવાથી કંઈક જુદી જ છે, કંઈક અલગ જ છે. આપણે 7 દિવસ સુધી પોતાની નજરમાં રાખીને દુઆ કરતા હતા, પણ અહીં હુકુ કે નાસ એટલે કે આખા સમાજની, ઇન્સાનની, બધામાં ઉપર આપણો એનો ઉપર શું હક છે એની અદાયગીની, હુકુ કે નાસના અદાયગીની માટે આપણે દુઆ કરીએ છીએ. પહેલાં ઇન્સાન પોતાને અને અલ્લાહની વચ્ચેના મામલા રિલેશનને સરખા કરે, એને રોશન કરે, એને મજબૂત બનાવે, અને પછી તે સમાજ સુધારા કે સમાજમાં મદદ કરે. કેમ કે જો સમાજમાં ખિદમત કરે પણ જો એમાં ખુલુસ ના હોય અને કુર્બતની ઇલલ્લાની નિયત તેની પાછળ ના હોય અને બીજો મકસદ હશે તો એ નકામું જશે, એનો અજર નહીં મળે. તો પહેલાં બહેતર છે કે ખુલુસનું, અલ્લાહની મોહબ્બતનું બી પોતાની દિલમાં વાવવું, અને પછી આપણે જે પણ કામ કરીશું દુનિયાની ખેરના, દુનિયામાં યતીમને ખવડાવવું, જમાડવું, ગમે એ આપણે કામ કરશું તેનો અજર આપણને દુનિયા અને આખેરતમાં મળશે. તો આપણે સૌથી પહેલાં આપણે અલ્લાહ તાલા આગળ આપણે રિસ્કમાં માંગીએ છીએ, આપણે રોજીમાં માંગીએ છીએ કે અલ્લાહ તું મને યતીમ પર રહેમ કરો, યતીમ સાથે રહેમથી અને શફકતથી હું પેશ આવું. અહીંયા ખાલી પૈસાથી જ નહીં પણ યતીમ સાથે, યતીમને ખાલી પૈસાની જ મદદની વાત નથી પણ એની સાથે મહેરબાનીથી પેશ આવવું, રહેમ દિલથી એને સારો, એની સારી સાથે વાત, સરખી વાત કરું, સરખો એની સાથે સરખો સુલુક કરું. અહીંયા એની આપણે અલ્લાહ તાલા આગળ આપણે દુઆ કરીએ છીએ. અને આ બાબતમાં આપણા મોલા અમીરુલ મોમિનીન એના આખરી વખતે વસિયત કરતા ગયા કે ખુદારા તમે યતીમનો ખ્યાલ રાખજો. એટલે કે એવું ના બને કે કોઈ યતીમ બાજુમાં ભૂખ્યો સૂઈ જાય અને તમને ખબર પણ ના પડે. એમાં મોહમ્મદ બાકીર અલી સલામ પણ કહે છે કે જો તમે ઈચ્છતા હો કે અલ્લાહની રહેમત તમને મળી જાય અને તમે જન્નતમાં દાખલ થઈ જાઓ તો યતીમની પરવરિશ કરો. અને રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ પણ પોતાના અસાબથી ફરમાવે છે કે હું તમને બતાવું કે તમારું દિલ કેવી રીતે નરમ થાય. તો બધા કહે યા રસૂલિલ્લાહ તમે જ બતાવો. તો કે કેવી રીતે તમારું દિલ નરમ થાય, કે જો તમને ખપતું હોય કે તમારું દિલ નરમ થાય, તમારી આરજુ પૂરી થાય, તમારી હાજત પૂરી થઈ જાય તો તમે યતીમની પરવરિશ કરો. આપણને ખબર છે કે રસૂલે, આપણા રિવાયતમાં છે કે રસૂલે ખુદાની કે તમે યતીમના સર પર હાથ ફેરવો તો જેટલા હાથ સરના વાળ જેટલા તમારા હાથ નીચે આવે એટલી બધી તમને નહેમતો, એટલો તમને નહેમતો મળે. પણ આ તો ખાલી એક દાખલો દેવા માટે છે, પણ એનો મતલબ એમ થયો કે તમને બેશુમાર નહેમત મળે જો તમે યતીમ સાથે શફકતથી તમે પેશ આવો. હવે આપણે જાણીએ કે યતીમ કોને કહેવાય, યતીમ ફક્ત જેનો બાપ જ નથી એને યતીમ ના કહેવાય, એને જ યતીમ ના કહેવાય, જેની મા નથી એને પણ યતીમ કહેવાય. અને ઇમામ ફરમાવે છે કે યતીમ ઈ છે કે જેનાથી એનો ઇમામ, વક્તનો ઇમામ દૂર થઈ જાય. અને પછી એ પણ કહે છે કે યતીમ એ છે કે જે હિદાયતથી દૂર થઈ જાય અને ઇલ્મ જેની આગળ ના હોય, ઇલ્મથી દૂર થઈ જાય તેવા પણ યતીમ છે. આ લોકો સાથે તમે રહેમ દિલથી પેશ આવો એવું ઇમામ કહે છે. એક વખત એક શખ્સ આપણા છઠ્ઠા ઇમામ ઇમામ જાફરે સાદિક અલી સલામ પાસે આવી અને કહે છે કે યબ્ન રસૂલિલ્લા, મારો પાડોશી કે એવો બદ અખલાક ને બદ મિઝાજ, તુંડ મિઝાજનો, એકદમ ગુસ્સાવાળો અને બહુ જ બુરો છે, પણ હુકુકુન્નાસ પણ છે, પણ મને ખબર નથી પડતી હું એની સાથે કેવી રીતે પેશ આવું, બહુ જ બુરો માણસ છે. ત્યારે આપણા છઠ્ઠા ઇમામે એને શું કીધા કે સાંભળ, તું એક રણમાં હોય, એક દેઝરમાં હોય કે જ્યાં ખૂબ જ ગરમી હોય અને ત્યાં તું એક ઇન્સાનને જોવે કે જે બીમારીમાં પડ્યો છે રણમાં, તો તું શું કરે? તો આ શખ્સ કહે કે તું શું કરે, એને એમ જ મૂકી દે કે તું એને એની સાથે રહેમથી પેશ આવે? ત્યારે આ શખ્સ કહે કે યા યબ્ન રસૂલલ્લા, હું એની સાથે આવા બીમાર માણસ સાથે હું રહેમ દિલથી પેશ આવું. ત્યારે ઇમામ શું કહે કે તો તું સાંભળ, તારો જે આ પાડોશી છે એ છે એ બીમાર છે, કેમ કે ખાલી એને રૂહની બીમારી છે, એનો બદ સ્વભાવ, એનો ખરાબ ગુસ્સો, એ બધું એની રૂહની બીમારી છે, તો તું એની ઉપર રહેમ કર, એની ઉપર તું રહેમ કર. પછી આ દુઆમાં આપણે શું માંગીએ છીએ કે અમે ગરીબ ભૂખ્યાને ખાવાનું ખવડાવવાની અલ્લાહ તો અમને તોફીક આપ. અને આપણે જ્યારે આપણે જાણીએ છીએ, આપણે બધાને ખબર છે કે માહે રમઝાન મુબારકમાં કોઈને એક ખજૂર અરે એક ઘૂંટ પાણીથી અરે અડધી ખજૂરથી પણ જો આપણે ઇફતાર કરાવીએ તો એની ઉપર જહન્નમની આતિશ હરામ થઈ જાય છે. આપણને બધાને આ રિવાયત ખબર છે, બેશક આ વાત સાચી છે, આ રિવાયત સાચી છે, પણ અહીં ખાવાનું ખવડાવ પહેલાં જોવાનું છે કે જે આપણે જેને ખાવાનું ખવડાવીએ છીએ એ ખરેખર ગરીબ લોકો છે, અને ખરેખર અહીંયા ગરીબ અને ભૂખ્યાને ખાવાનું ખવડાવવાની વાત થાય છે. અને પહેલો હકદાર એ છે કે જે આપણી આડોશ પાડોશમાં રહેતા હોય એને, એવા ભૂખ્યાને. પછી આડોશ પાડોશમાં ના હોય તો જરાક આગળ જવું, પછી ગામમાં જવું, એમ આપણો દાયરો વધારતા જાય. પણ પહેલો હક એ છે કે જે આપણી આજુબાજુમાં રહેતા હોય એને આપણે ખવડાવવાનું ખાવાનું. હવે આપણે ત્યાં શું થાય છે કે પૈસાવાળા હોય, ગોપ પૈસાવાળા હોય, એ ઇફતારની દાવત કરે તો શું કરે, એ બધા પોતપોતાના પૈસાવાળા દોસ્તને જ બોલાવશે અને એના પૈસાવાળાની દાવતની ઇફતારી કરે અને જમાડે અને બગાડો પણ કરે. તો અને બાજુમાં પાડોશી જે ગરીબ છે એ ભૂખ્યો હોય તો એ લોકો આ રિવાયતમાં સામેલ નથી. એ આ રિવાયત જે આપણી કીધી કે તમે એક પણ ખજૂરથી, અડધી ખજૂરથી ખવડાવો તો સવાબ મળે, એ લોકો આ રિવાયતમાં સામેલ નથી. તો સૂરે દહરમાં પણ, સૂરે દહરમાં આપણે ખબર છે કે અલ્લાહની ખુશી માટે યતીમ મિસ્કીનને અસીરને રોટી તકસીમ કરવામાં આવી હતી, અને એ પણ બદલાની આશા વગર. ઘણીવાર આપણે પૈસાવાળાને જમાડવાનું કહીએ તો આપણને ખબર હોય કે આની આગળથી મને કંઈક લાભ મળશે, પણ ગરીબને ખાવાનું નથી ખવડાવતા, કેમ કે આપણને ખબર છે કે એ કંઈ વળવામાં પાછો મને કાંઈ વળતરમાં મહેનત કાંઈ ફાયદો નહીં પહોંચાડી શકે. એટલે ઘણીવાર આ જાતની આપણા મગજમાં એક જાતનો વિચાર હોય છે. તો અહીંયા ખાવાનું ખવડાવવાનું છે જે ખરેખર ગરીબ ભૂખ્યા અને મોહતાજ છે એ લોકોને ખવડાવવાની વાત છે. તો પછી આપણે દુઆમાં કહીએ છીએ કે તું મને ખુલુસ નિખાલસવાળી સલામ કરવાની તોફીક આપ, ખાસ કરીને કેમ કે સલામ તો પહેલાં તો સલામ તો એક અલ્લાહનું નામ છે, પછી એમાં સલામતીનો પેગામ છે, અને કુરાને મસ્જિદમાં લગભગ 40 વખત આ સલામ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને સલામ કરવું ભલે મુસ્તહબ છે પણ એનો જવાબ દેવો વાજિબ છે. તો ઘણી વાર ઘણા લોકો એવા હોય છે કે જાણે સલામ, આપણે સલામ કરીએ તો સલામ સાંભળી જ નથી અને હળવેકથી બાજુમાંથી મોઢું ફેરવીને જ પસાર થઈ જાય. તો એ લોકો જાણી લે કે સલામનો જવાબ દેવો વાજિબ છે. ને માસુમીન પણ ઈરશાદ ફરમાવે છે કે સલામ અમારાથી છે અને જે કોઈ સલામ કર્યા વગર તમારી સાથે વાત કરે તો એ લોકોને વાતનો જવાબ ન આપો. અને સલામ શૈતાનને ભગાડે છે. અને જો આપણે ઘણીવાર ઘરમાં દાખલ થઈએ, ઘરમાં કોઈ ના હોય, તો આપણે ખુદ આપણને ઉપર સલામ મોકલવું, કેમ કે સલામ એ બરકત છે, સલામમાં બરકત છે. તો એ આપણે સલામ સાથે સાથે ઘરમાં બરકત પણ દાખલ થાય છે. તો કુરાને મજીદમાં સલામ આપણે વારે ઘડીએ સાંભળીએ છીએ કે કુરાને મજીદમાં જન્નતીઓનો અવાજ શું હશે, સલામ સલામ, એકબીજાને સલામ કરતા હશે. જન્નતમાં હંમેશા સલામની બુલંદ સદા બુલંદ થતી હશે. તો સલામ એવી રીતને કરે કે સામેવાળાને લાગે, અહીંયા નિખાલસતાથી અને ખુલુસથી સલામની વાત એ છે કે સલામવાળા કંઈક રસમ રિવાજ નહીં, પણ સામેવાળાને લાગે કે તમે એને ખરેખર દુઆ દઈ રહ્યા છો અને તમે સલામતી અને અમનનો પેગામ આપી રહ્યા છે. એ રીતથી સલામ કરે. તો અને સલામ પાછો એ છે કે સલામ જો જે માણસ પહેલ કરશે સલામ કરવામાં, એને વધુ સવાબ મળે છે. કેમ કે જો જે માણસ પહેલો સલામ કરશે એનામાં તમને નમ્રતા, એમાં તમને નમ્રતા દેખાશે, એટલે કે તવાજો દેખાશે. એ પોતાની જાતને અભિમાન નથી કરતો એવું દેખાશે. તો એટલા માટે નમાઝ સલામ પહેલા જે કરે એને વધુ સવાબ મળે છે. તો આ બધા સલામના ફાયદા છે. આપણે અલ્લાહ તાગળ એવી તોફિક માંગીએ છીએ કે અલ્લાહ તું અમને નિખાલસથી સલામ કરવાની તોફિક આપજે. અને પછી આપણે દુઆમાં કરીએ છીએ કે અલ્લાહ તો અમને નેક અને આલા ઇન્સાન સાથે બેસવાનું નસીબ કર. કારણ કે જે ઇન્સાનની ઓળખાણ છે ને, એના દોસ્ત કેવા છે એની ઉપરથી ખબર પડી જાય છે. એના સોબત જે ઇન્સાન જેની સાથે રહે, કહે છે ને કે રંગ ના આવે પણ ઢંગ તો આવે. ઇન્સાન જો એની સાથે રહે જેવા, એની સાથે એની અસર એને આવે છે. તો એટલે કે જ્યારે વાલિદિનની પણ એક મોટી ફરજ છે, જવાબદારી છે કે જ્યારે એના બચ્ચાઓ દોસ્ત બનાવે તો જુએ કે એના બચ્ચા એના દોસ્ત કેવા છે. અને પણ અફસોસ સાથે કહું કે આજે આ દુનિયામાં અને આ ટાઈમમાં અત્યારના આપણે એવા સમયમાંથી પસાર થઈ રહ્યા છે કે આપણને સારા દોસ્ત ગોતવા બહુ મુશ્કેલી છે. આપણે કે જેનાથી આપણે દિલની વાત કરી શકીએ, અહીંયા તો આપણે હમણાં દિલની વાત કરશું, હજી આપણે યારે વાત પૂરી નહીં થઈ તો બીજી બાજુ ફોન ચાલુ થઈ જશે કે આમ થયું ને આમ થયું. એટલે દોસ્ત સારા મળવું એ રીતે બહુ મુશ્કેલીની વાત છે. અને હવે બીજું એ છે કે જો તમારો દોસ્ત કંજૂસ હશે તો તમે કંજૂસ થઈ જશો, બકીલી થશે, તમને કેરાતી રોકશે. જો એ પોતે રમત ગમતમાં અને ફુઝુલ વાતમાં પડ્યો રહેશે તો તમને કહે છે હાલ ચાલ આપણે મજા કરીએ, આપણે તમને એમાં ખેંચી જશે. જો તમારો દોસ્ત ઓલામાં એને કોઈ સાથે રહેમ દિલ નહીં હોય તો તમને પણ એમ કહેશે જાવા દેને, આવી તો આવું કરશે અને તમને પણ રહેમદિલીથી રોકશે. એ પોતે અદાલત નહીં કરતો હોય તો તમને પણ અદાલત કરવાથી રોકશે. એટલે દોસ્ત એવા કોતો કે જે તમારે તમને આખેરતનું ભાતું તૈયાર કરવામાં મદદ મળે. તો અહીંયા આપણે અલ્લાહ તાલા આગળ એવી દુઆ કરીએ છીએ કે અલ્લાહ મને એવા દોસ્ત એવા માણસો સાથે ઉઠવા બેસવાનું મારું મને તોફિક આપ કે જે મને મારે માટે મારા આખેરતમાં કામ આવે એવા માણસો. તો બસ આપણે અલ્લાહનો એક એવો દરવાજો છે, આપણે કહીએ છીએ કે એ પનાહની જગ્યા, એ ઉમેદોની જગ્યા, ઉમેદોના દરવાજા. તો અલ્લાહનો એક દરવાજો છે કે જ્યાંથી આપણે કદી આપણે નિરાશ થતા નથી. તો બસ આપણે અહીંયા આપણે અલ્લાહ આગળ એ દુઆ કરીએ છીએ કે એ સૌથી પનાહ દેવાવાળા તું અમને પનાહ દે છે. ربنا تقبل منا انك انت السميع العليم.